તારીખ 8/6/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 378 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 293
पाप से पैसा कमाता हो ऊंडे ऊंडे एनो पण आत्मा छे ने એટલે ડંખે કે પાપ તો ઘણો થાય છે ઘણા જીવો મરે છે ઘણું ખોટું કરવું પડે છે અને માયાચારી કરવી પડે છે તો પછી સાથે સાથે જો કાંઈ પુણ્ય નહીં બાંધીએ તો આપણે પરભવમાં જેમ બીજા પ્રાણીઓ દુઃખી થાય છે ઢોર ઢાકર તો જોવે છે પશુ જોવે છે એની જે દશા છે અથવા ગરીબ માણસોને ગરીબાઈ જોવે છે આપના ફળવાળા અનેક દ્રષ્ટાંતો તો નજર સામે દેખાય છે તો આવી સ્થિતિ થાય એથી બચવા ખાતર કાંઈક તો કરીએ આપણે કાંઈ દયા કરીએ કાંઈ દાન કરીએ કાંઈ પૂજા ભક્તિ કરીએ કાંઈ જાત્રા આદિ કાઢીએ કાંઈ કરીએ કાંઈ કાંઈ ને કાંઈ આવું કરીએ તો પાપથી તો બચીએ અથવા પાપ પાપની પ્રકૃતિ પલટાઈને પુણ્યની પ્રકૃતિ થાય એવું કાંઈ કરીએ આવી આવા આવા આધાર બુદ્ધિ અજ્ઞાન ભાવે ઉત્પન્ન કરવાના છે એ કૃત્રિમ પણ છે એ રીતે પણ એ પુણ્યના પરિણામ દેખાયું કે રીતે ઉત્પન્ન થયેલા નથી લાગે તો સુધારવાનો પહેલા તો પ્રયત્ન કરે કે આ પ્રતિજ્ઞા કે નિયમ લીધી વખતે મને વિશ્વાસ કેટલો હતો મને કેટલો ઉમંગ હતો અને કેવા મેં સારા આશયથી શુભાશયથી આ નિયમ અંગીકાર કર્યો હતો એને સ્મરણમાં લાવીને અથવા બીજા એવા અનેક ન્યાયો છે અથવા એવા અવલંબનના અનેક પ્રકાર છે કે જેને લઈને જીવ પરિણામ સુધારી શકે પ્રયત્ન એને કરવો ઘટે એવો પ્રયત્ન કરવા છતાં પણ જો બેકાબુ પરિણામ બગડતા હોય તો સમસ્ત નિયમ એનો તૂટેલો છે ન તોડે તોય તો તૂટેલો છે પછી બહારમાં તોડે કે ન તોડે એથી કોઈ વિશેષતા નથી બહારમાં તોડવા માટે એને ઘણો અપરાધ કર્યો અને અંદરમાં તોડે છે માટે એનો અપરાધ ઓછો છે અપરાધી થઈ ગઈ અને અપરાધનો કરતો છે જે છે તે છે ચાહે અંદરથી થાય ચાહે પ્રસિદ્ધ બને બહારથી થાય એથી કોઈ બીજો ફરક પડતો નથી સંબંધ તો અપરાધને તો પરિણામ સાથે છે એને પણ ખરેખર બાહ્ય ક્રિયા સાથે સંબંધ છે ખરેખર તો એને પરિણામ સાથે જ આ બધા વિષય એવા છે કે જેની અંદર અનેક પડખેથી જો મુક્ષુ જીવ ન સમજે તો એ ક્યાંકને ક્યાંક ભૂલ કરે છે એની પ્રયાસમાં આવી જાય છે એટલા માટે સત્સંગ ઉપાસના જે જ્ઞાનીઓની આજ્ઞા છે એ બહુ જરૂરી છે જ્ઞાનીઓની જે આજ્ઞા છે કૃષ્ણ સત્સંગમાં રહેજે અથવા સત્પુરુષના સમાગમમાં રહે છે સત્સંગ બે રીતે એક તો તને જેમ તારા આત્માનું કલ્યાણ કરવાની બુદ્ધિ અને અભિપ્રાય વર્તે છે એવા જ અભિપ્રાયવાળા બીજા મુમુક્ષુઓ હોય તો એના સંગમાં રહે કે જેથી તારી ભૂલ તને ન દેખાતી હોય ને એને ખ્યાલમાં આવે અથવા એકબીજા એ વિષય ઉપર પ્રશ્ન કરતા વિચાર વિમર્શ કરતા કંઈક વિશેષ પડખાઓ સ્પષ્ટ કરે કે જેથી કરીને સ્વપરમાં એકબીજાની ભૂલ થતી હોય તો પોતાને ભૂલ સુધારવાનો અવકાશ મળે એથી વિશેષ સત્પુરુષ છે જ્ઞાની છે કે જે આથી ઉપર જઈને બેઠા છે જેને બધા પડખા ચોખ્ખા વર્તે એને તો સહજ માત્રમાં મુમુક્ષુને ભૂલ ખ્યાલમાં આવી જાય છે જો નજીકપણે વર્તતો હોય તો નજીક એટલે એના આશ્રય ભાવથી આશ્રય બુદ્ધિ વર્તતો હોય તો જરૂર એને એ ભૂલ સુધારવા માટે એમને ગલ્પ થઈ આવે અને સૂચના કરે દૂર વર્તતો હોય તો એમની વાણી સંકોચાઈ જાય છે ભૂલ તો દેખાય છે પણ એને અણગમો થશે તો એને ઠીક નહીં પડે તો એને સારું નહીં લાગે તો અથવા ઉલટા એના પરિણામ ભોગવશે તો એને અપમાન જેવું લાગશે તો એવો કોઈ વિકલ્પ છે? દૂરવર્તી પણ હોય તો એમ મારી મૌનપણાને પૂછે અથવા એમ મારી સંકોચાય છે, એટલે જો નજીકમાં વર્તમાન હોય તો પોતાના આત્માને ગુણનું ઘણું કારણ થાય, નુકસાન મટે અને લાભનું ઘણું કારણ થાય. કેમ કે આ બધા પ્રકાર એવા છે કે એની અંદર જીવ ક્યાં ભૂલ કરી જાય પોતાને ખબર ન રહે એવી કાચી ભૂમિકા છે, પરિપક્વ ભૂમિકા છે. એના ઉપર માર્ગદર્શન સાધન આ જીવે પૂર્વ કાળે કર્યા છે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી એ વાત અંદેશારહિત લાગે છે, એમાં મને શંકા નથી. નિશંકપણે એવું લાગે છે કે આ જીવે જે પૂર્વે સાધન કર્યા છે તે જ્ઞાનીની આજ્ઞાએ કરેલા જણાતા નથી. જો એમ થયું હોત તો એટલે કે જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયેલા હોત તો જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં, કેમ કે એને બચાવી દે. જ્ઞાની પુરુષની આજ્ઞા છે કે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. સુંદર વાત કરો, જ્ઞાની પુરુષની આજ્ઞા એના આશ્રિતમાં રહેતા જીવને ભવભ્રમણમાં નહીં જવા માટે રોકનારી છે, આડા પ્રતિબંધ જેવી છે. આજ્ઞાનું સ્વરૂપ જ્ઞાનીની આજ્ઞા એટલે કે ભવમાં આડો પ્રતિબંધ ઉભો થાય એનું નામ જ્ઞાની પુરુષની આજ્ઞા. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ કે જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી. કેવા છે જ્ઞાની પુરુષ? કે જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નામ પ્રયોજન નથી, અને આત્માર્થ પણ સાધી આત્માર્થ સાધી રહ્યા છે, અને પ્રારબ્ધ વસાત જેમનો દેહ છે, આયુષ્યને લઈને જેમનો દેહ છે, એમને દેહ સાથેની નિસ્બત છોડે છોડી છે, પ્રારબ્ધ વસાત એમને દેહનો સંયોગ છે. એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે, એ મુમુક્ષુ જીવને આત્માર્થ પ્રેરણા આપે છે, એને કેમ આત્માર્થ સદાય આત્માનું પ્રયોજન સિદ્ધ થાય બરાબર પ્રેરણા આપે છે. અને આ જીવે તો પૂર્વકાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી, આત્માનું પ્રયોજન સિદ્ધ કામ થાય એ તો પૂર્વે આ જીવે કદી જાણ્યો નથી, ઉલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. આત્માર્થ કેવો હોય એને ખબર જ નથી, વિસ્મરણનો અર્થ આવે છે ખબર હતી ભૂલી ગયો એમ નહીં. એને આત્માનું હિત કરવું છે એ પ્રયોજન જ નથી, પ્રયોજનમાં જ ભૂલ પડી ગયેલી છે. પ્રયોજન ભૂલ્યો છે, ક્યારેક વિકલ્પ આવ્યો છે કે મારે આત્માનું હિત કરવું, પણ અન્યથા પ્રયોજન હોવાથી એ વિસ્મૃતિ બરાબર છે અથવા તો નહીં હોવા બરાબર છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે, પોતાની કલ્પનાથી એ ગમે તે સાધન કરે, શાસ્ત્ર વાંચન કરે, જપ તપ કરે, કોઈ પણ કાર્ય કરે, તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય. તો આત્માર્થ ન થાય તો શું થાય? કે ઉલટો આત્માર્થ સાધો છો એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય. તે ક્રિયા કરતા પછી ભલે વ્રત કરે કે શાસ્ત્ર વાંચન કરે, ક્રિયા જ્ઞાન ની ક્રિયા કરે કે આ ચાતરણ ની ક્રિયા કરે, ઉલટું હું આનાથી મારા આત્માનું કલ્યાણ કરું છું, આત્મા સાધુ છું, એવું એને અહંકાર ઉત્પન્ન થાય. કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે, મંદ કસાઈ જીવોને સંસારનો આ હેતુ છે, તીવ્ર કસાઈ જીવો તો અવશ્ય સંસારમાં રખડે, એના માટે તો કાંઈ વિશેષ ચર્ચા કરવાનો પ્રસંગ નથી. પણ જે જીવો ધર્મના ક્ષેત્રમાં આવીને કાંઈ પણ ધર્મના કાર્યમાં પોતાને જોડે છે, ધાર્મિક અનુષ્ઠાનમાં પોતાને જોડે છે, એને સંસાર શું કરવા હોય? તો કે આત્માર્થ સાધતો નથી છતાં આત્માર્થ સાધી રહ્યો છું, એવી જે એની ભૂલ, એને સંસારનો મુખ્ય હેતુ એટલે મુખ્ય કારણ છે, એવી વાત કરી. જે વાત સ્વપ્ને પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્થી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. કલ્પના કરીને પોતાને કલ્યાણ માને છે, કોઈને એમ થાય છે મને સમ્યક દર્શન થઈ ગયું છે, કોઈને કાંઈ કલ્પના થઈ આવે છે, એ તો સ્વપ્ન, એ તો સપનું નથી આવતા આ અધ્યાત્મ માર્ગનો. તે જીવ માત્ર અમસ્થી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. તેમ આ જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતા છતાં પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય એ વાત સમજી શકાય એવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે જીવના પૂર્વકાળના બધા માથા સાધન અથવા કલ્પિત સાધન મટવા જોઈએ, અને અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. એવા કલ્પિત સાધન મટી અને અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ સાધન મટવા માટે અપૂર્વ જ્ઞાન સિવાય પણ બીજો કોઈ ઉપાય નથી. કલ્પિત માર્ગ છોડવા માટે કોઈ અપૂર્વ જ્ઞાન હોય અને તે અપૂર્વ જ્ઞાન અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અપૂર્વ વિચાર કે આ જીવનો હિત થવાની જે અપૂર્વ ભાવના, પૂર્વે કદી નહીં થયેલી એવી જે અપૂર્વ ભાવના, એનો અપૂર્વ જ્ઞાન માટેનો અપૂર્વ વિચાર છે, આવનારના અર્થમાં એ વિચાર છે. અને તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના આરાધન વિના આ સત્પુરુષને લીધા પાછા મળે છે. તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતા એમ જ સિદ્ધાંત થાય છે. જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. તમને દર્શનનો ન લીધો એ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. એમને કહ્યું કે તને 150,000 આપીશ, અબજો ના અબજો એમ વાત છે. સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે અને એ વાત જ્યારે જીવથી મનાય છે ત્યારથી બીજા દોષનું મોક્ષમ નિવર્તન શરૂ થાય છે. પણ સંસારનો હેતુ જો ચાલુ રહે, સંસારનું કારણ ચાલુ રહે, તો એ હું પૂર્વાનુપૂર્વક વાત કરી અને સંસારનો અંત જે પોતે લાવી શીખવાનું એવો પ્રકાર આવે છે શુભ ભાવ આવતા. કે જો આવા શુભ ભાવો નહીં કરું તો પરભવમાં દુઃખો સહન કરવા પડશે, ભવાંતર થશે, પાપના પરિણામ તો થયા છે પોતાને ખબર છે, એટલે એનું ફળ આવ્યા વિના રહેશે નહીં, એનું ફળ નહીં આવે તો એને અવશ્ય એનું દુઃખ લાગે છે, મારે ભય લાગે છે કે આનાથી બચવા હું કાંઈક શુભ કર્યું, કાંઈક શુભ કર્યું, મિત્રો મરાઈ જઈશ, આગળ જતા મરાઈ જઈશ. આ પ્રકારનો આધાર લે છે એ વાસ્તવિક અથવા સાચી રીતનો એક પ્રકાર નથી. આત્માને બચાવવા માટેની એ સાચી રીત નથી. એવા ભયથી પરાણે કષ્ટપૂર્વક કરવામાં આવતા નથી. જ્ઞાનીઓને એવા ભયથી શુભ ભાવો પરાણે કષ્ટપૂર્વક કરવામાં આવતા નથી. ખરેખર તો એમને શુદ્ધતાનો ઉગ્ર પુરુષાર્થ નથી વર્તતો, અને મંદ પુરુષાર્થ હોય ત્યારે સહજ શુભ ભાવ બાકી કોઈ ભયના કારણથી અશુભના ફળના ભયના કારણથી કરવા પડે એ પરિસ્થિતિ એમને હતી. પુરુષાર્થ તો વર્તે છે પણ એ જ ધારો ઉગ્ર નથી વર્તતો, એમાં પણ ચડુતર પરિણામ થાય છે. પુરુષાર્થના જયારે મંદ પુરુષાર્થના પરિણામ થાય, શુદ્ધતાના પરવી છે તો શુદ્ધતા શુદ્ધ આવે, પણ મંદ પુરુષાર્થ થાય ત્યારે શુભ બને છે, અને અનેક પ્રકારના શુભ ભાવ થાય છે. છતાં તેઓ સુખરૂપ પણ ગણાતા નથી એ વાત નક્કી છે, નિશ્ચિત છે કે તો પણ તે સુખરૂપ ગણાતા નથી. શુભભાવોની સાથે સાથે વર્તતી નાયકને અવલંબનારી જે યથોચિત નિર્મળ પરિણતિ એ સાધકને સુખરૂપ ગણાય છે. આની સાથે મેળવે છે પોતાને જે યથોચિત એટલે ગુણ સ્થાન અનુસાર ગુણ સ્થાનને યોગ્ય એ પરિણતિ હોય છે. કોઈ જીવને કદી એવું ન બને કે ચોથો ગુણ સ્થાન હોય અને આનંદ આવે એને સાતમા ગુણ સ્થાન જેટલો. આનંદ આવે એમ ન બને, અંદરમાં વિકલ્પ એવા આવતા હોય કે મની દશા જેવું મારું આચરણ કેમ થાય, ભાવના એવી થાય, અને મની દશામાં અપૂર્વ અવસરમાં ક્યારે આવું, એવા અવસરમાં ક્યારે તો પણ એને જે આનંદ છે એ ચોથા જેટલો જ છે, એથી વધારે હતો પાંચમા ગુણ સ્થાન જેટલો પણ હતો નથી. સાતમા ગુણ સ્થાન તો પ્રશ્ન જ નથી, યથા ઉચિત ગુણ સ્થાન ની વાત છે. પુરુષાર્થ અધૂરો છે, અધૂરો પુરુષાર્થ હોવાને લીધે કાર્ય પણ કારણ જેટલું જ થાય છે. પુરુષાર્થ નું કારણ જેટલું કારણ આપે તો કાર્ય થાય. શુભ ભાવોની સાથે સાથે વર્તતી નાયકને અવલંબનારી જે યથોચિત નિર્મળ પરિણતિ સ્થાન અનુસારની જે દશા તે જ સાધકને સુખરૂપ જણાય છે. એવી શુદ્ધ પરિણતિ એ સુખરૂપ જણાય છે. સાથે ચાલતા સહજ ઉત્પન્ન થતા વિકલ્પો એ દુઃખરૂપ જણાય છે. આમ સુખ અને દુઃખ એવી મિશ્ર અવસ્થા છે એ સાધક અવસ્થા છે. શુદ્ધ અને અશુદ્ધ એવી મિશ્ર અવસ્થા છે. જેમ હાથીને બહારના દાંત જે દેખાય છે મોટા મોટા હોય છે, દેખાવના દાંત જુદા હોય છે, એક બે ફૂટ લાંબા હોય છે, મોટા બે બાજુ બે જે રાક્ષસ હોય છે તેને મોટી મોટી મનુષ્યને પણ એ જગ્યાએ જુદા આકારના દાંત હોય છે અને રાક્ષસ કહે છે. હાથીને લંબાઈને બહાર નીકળી જાય છે, એના ઓળખી બહાર એક બે એ દેખાવના દાંત છે, હાથીના દેખાય એવા દાંત છે. દેખાવના દાંત જુદા હોય છે, એ દાંતથી એને ચાવવાનું બનતું નથી, અને અંદરના દાંત ચાવવાના જે અર્ધવી જે એક રીતના જે એના દાંત હોય છે, ચાવવાના દાંત હોય છે એ જુદા હોય છે. ચાવવાના દાંત દેખાતા નથી, જે દેખાય છે તેનાથી સેવા કરતા છે. તેમ સાધકને આ જે કથન છે, હાથીના ચાલવાના જુદાને દેખાતા જુદા, એનો રૂઢિગત અર્થ લોકની અંદર જે પ્રચલિત છે એવા અર્થથી અહીંયા વાત કરવી નથી. રૂઢિગત અર્થમાં માયાચાર અવગુણ દર્શાવવામાં આવે છે, અવગુણ દર્શાવવામાં આવે છે કે ભાઈ બોલે છે અને દેખાવ કરે છે બીજો, અંદરમાં એનો અભિપ્રાય છે બીજો, વર્તે છે બીજું, તો એના દેખવાના જુદા ચાલવાના જુદા એવી કહેવતનો પ્રયોગ થાય છે. એવી વાત અહીંયા બિલકુલ કરતી નથી, એક અહીંયા જ્ઞાનીની વાત કરે છે. જ્ઞાનીમાં આ દ્રષ્ટાંત જોયું એટલે માયાચારનું અહીંયા કામ બતાવવું નથી. તેમ સાધકને બહારમાં ઉત્સાહના કાર્ય શું પરિણામ દેખાય છે જુદા હોય છે, બાહ્ય પરિણામનો દેખાવ થાય છે. અથવા બીજી રીતે જોઈએ તો જ્ઞાનીને શુભાવરૂપ જે વ્યવહાર છે એ બાહ્ય પરિણામરૂપ છે, અને એમની શુદ્ધ પરિણતિ છે તે તેમના અંતરંગ પરિણામ છે. બાહ્ય પરિણામને લોકો સમજી શકે છે તે ઇન્દ્રિય ગ્રાહ્ય છે, મનથી અને બીજી ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકાય છે, પોતે પણ સમજી શકે છે, બીજા પણ એને સમજી શકે છે, એટલા સ્થૂળ છે. અંતરંગ પરિણામ છે તે અતિન્દ્રિય છે, પોતે જ એને અનુભવથી સમજી શકે છે, બીજા જીવો તેને સાધારણ જીવો નથી સમજી શકતા. કોઈ પાત્ર જીવો અને કોઈ જ્ઞાની જીવો છે એ બરાબર સમજી શકે છે. એટલો ફરક. તેમ સાધકને બહારના ઉત્સાહના કાર્ય એટલે કે શુભ પરિણામ દેખાય, દેખાય એવા જે શુભ પરિણામ તે જુદા હોય છે. ભક્તિ કરે, પૂજા કરે, સ્વાધ્યાય કરે, સ્તુતિ કરે, જુદા પરિણામ દેખાય, જ્યારે દેખાયવા હોય છે એ જુદા પરિણામ છે. અને અંતરમાં આત્મશાંતિનું ને આત્મતૃપ્તિનું સ્વાભાવિક જે પરિણમન છે, જેને પરિણતિ જ્ઞાયક પરિણતિ કહી છે, જ્ઞાતૃત્વ ધારા કહી શુદ્ધ પરિણતિ, તેમાં સંયુક્તના ચારિત્રના પરિણામ છે. એમાં આત્માની શાંતિ છે, આત્માની તૃપ્તિ છે, અને જે જીવના સ્વભાવ જેવો સ્વભાવ છે એવા સ્વભાવ સ્વરૂપે છે એવા સ્વાભાવિક પરિણમન જુદું હોય છે. એમ બે પ્રકારનું પરિણમન સાધુને વર્તતું હોય છે એમ જાણવું જોઈએ. એટલા માટે સાધક દશાની વાત કરે છે, મુનિ દશાની કે ચોથા સ્થાનવાળા સાધક કે તે દશામાં કેવી અંતર્બાહ્ય સ્થિતિ છે એવું જો યથાર્થ સમજણમાં આવે તો તે વિષયમાં જ્ઞાનીને કે મુનિને ઓળખવાની અંદર ભૂલ ન થાય, બરોબર, યથાર્થ રીતે ઓળખીને એનો આદર સત્કાર થઈ શકે, બરોબર. એક વાત, જો પ્રસંગ હોય તો, બીજા જ્ઞાનીનો કે મુનિનો પ્રસંગ હોય તો, જો પ્રસંગ ન હોય તો એમનું એવું અંતરંગ સ્વરૂપ જાણીને પોતે પણ એવા જ પુરુષાર્થનો પ્રયત્ન કરી શકે, એ પ્રયત્નને એને પ્રેરણા મળી શકે, એટલા માટે પણ એમનું સ્વરૂપ બતાવવામાં અથવા દર્શાવવામાં આવે છે. કોઈ એમ લઈ લે કે અમે તો જ્ઞાની કે મુનિ નથી, અમારે આ ક્યાં અમારા કામની વાત છે, એવું નથી. એ કામની વાત છે, નિશ્ચયથી પણ કામની વાત છે અને વ્યવહારથી પણ એ કામની વાત છે. એટલે એવું જુદું જુદું પરિણમન જોઈને ભ્રાંતિમાં પડવા યોગ્ય નથી, અથવા યથાર્થ સમજણ કરીને પોતાનું પ્રયોગ સાધકની જે બાહ્ય ક્રિયા છે તેના આધારથી તેના અંદરના પરિણમનની ઓળખાણ થતી છે. આ એક સમજવા જેવું વિષય છે અને આ એક થોડી વિચિત્ર પરિસ્થિતિમાં વાત છે કે જ્ઞાનીને પણ પૂર્વકર્મ છે અને એની પૂર્વકર્મ કર્મ અનુસારની જે પ્રવૃત્તિ તે પેટે કર્મ ખપાવવા માટેની હોય છે. અસાતા વેદનીય કર્મ મને અસાતાની વેદના આપ્યા વિના પલટો મારીને પ્રકૃતિ બદલાઈ જાય તો સારું, મને અસાતા ન હોવું. જ્યારે એનો ઉદય આવે છે ત્યારે એ પુરુષાર્થની અંદર વધુ અગ્રેસર થાય છે, તેવું પુરુષાર્થમાં પરિણમે છે. એમાં ધ્યાન યાદી નીકળે છે કે જો એ મારા પુરુષાર્થનો અવસર છે ને તક છે, તો એમાંથી સાથે સાથે બીજું સ્પષ્ટીકરણ એ પણ થવા યોગ્ય છે, અથવા એ પણ એનું બીજું સ્પષ્ટ પડતું છે કે કોઈ જ્ઞાની એવું ન ઈચ્છે કે મને અશાતા વેદની આવ્યા વિના છે. તો એ જરૂર અશાતાને પ્રતિકૂળતા સમજીને એની માન્યતામાં ભૂલ પડે છે. તો એ જ્ઞાની નથી રહેતા, એવું ઈચ્છનારા નિયમબદ્ધપણે અજ્ઞાની હોય છે. અશાતા વેદનીને ન ઈચ્છે એવી રીતે તું મેં બાંધ્યું છે, છતાં કર્યું છે, મેં દેણું કર્યું છે, દેણું દેવું નથી હવે. આ તો વ્યવહારિક વ્યવહાર પ્રમાણિકતા પણ ન રહી. ઈચ્છતા નથી કે મને આવી અશાતા ન થાય, ત્યારે પણ ઈચ્છતા નથી કે આવી અશાતા કેમ આવી, માટે એને હું કાઢું ને એને ટાળું નથી, એમ ઈચ્છતા નથી. વિષમ પરિણામ થયા વિના સમ પરિણામે જેટલો પુરુષાર્થ થઈ શકે તેટલા પુરુષાર્થથી સમ પરિણામે તેને સમ્યક પ્રકારે જોઈએ. આ ચાલ્યું જવા માંથી વહી જવા પણ અશાતા ખૂટી જાવ એવું ઉદય વખતે પણ નથી, ને ઉદય પહેલા એ ન આવે તો સારું એવો અભિપ્રાય, એવી માન્યતા, એવા વિચારો જ્ઞાની કરતા નથી, કરે છે તે જ્ઞાની બધા વિષય અજ્ઞાન દશાનો હોય છે. છતાં તો બાહ્ય ક્રિયાના આધારે સાધક નું અંતર ઓળખાતું ગુરુદેવ પાસે વ્રત માણસ આવેલા રાજચંદ્રજીનું સમાધિ મરણ નહોતું. કેમ તમે કેમ જાણ્યું કે મારે સાંજે પાંચ પર પછી 5 વાગ્યા પછી આ કરી આવે આદા મારે કેમ જાય કે એટલો ગળામાંથી આમ અવાજ જાગતા હતા કે જાગૃતિ હોય છે, જાગૃતિ હોય છે કે બહાર શું થાય છે એનો એને ખ્યાલ પણ નથી લાગતો, અથવા થાય છે એનો ખ્યાલ હોય તો પણ એ જોવે છે કે જળની ક્રિયા સ્વતંત્ર, મારા જ્ઞાનની ક્રિયા, મારા આત્માની ક્રિયા તદ્દન સ્વતંત્ર, હું એનાથી જુદો કરું છું, એમાં મારું ક્યાંય અસ્તિત્વ નથી, હું કરતો કરાવતો નથી, હું તો ભિન્ન પડી જાય છે. એ રીતે જ્ઞાનીના વિષયમાં કોઈ બાહ્ય ક્રિયાના આધારે કોઈ અનુચિત વિકલ્પ કે અભિપ્રાય ન થઈ જાય એની સાવધાની અર્થે પણ આ વાત સ્પષ્ટ કરવામાં આવે છે. કોઈ ખામી જે માં કોઈ ખામી વગર પુસ્તક ક્ષતિ વગર પુસ્તક આવા દિવ્ય સ્વરૂપ આત્માની દિવ્યતાને હું ઓળખતો નથી. ખરેખર તો સર્વશાસ્ત્રો અનંતા શાસ્ત્રોમાં સર્વશાસ્ત્રોનો કોઈ મુખ્ય હેતુ હોય, શાસ્ત્ર રચનાનો કોઈ મુખ્ય હેતુ હોય તો તે આવા આત્માને ઓળખાવાનો. આત્મા કોઈ પણ રીતે જો ઓળખાઈ જાય તો જેટલો એનો મહિમા છે એટલો મહિમા આવે, અને જો એનો મહિમા આવે તો એ સ્વરૂપે એનું પરિણામ થાય. નહીંતર કોઈ રીતે સ્વરૂપરૂપ પરિણામ થવાની બીજી કોઈ પદ્ધતિ બને નહીં. એટલે લક્ષ્ય થવાને જે એનો લક્ષ્ય થવું એમ કહો કે ઓળખવું એમ કહો, ઓળખતી વખતે લક્ષ બદલાઈ જાય પછી લક્ષ છૂટતું નથી. એટલે એની આવા દિવ્ય સ્વરૂપ આત્માની દિવ્યતાને હું ઓળખતો નથી, અને પર વસ્તુને મૂલ્યવાન માનીને તેને પ્રાપ્ત કરવા મહેનત કરી રહ્યો. આખા જગતનો સરવાળો છે, આખા જગતની દુનિયાની દોડ પર વસ્તુને મૂલ્યવાન માનીને એની પાછળ દોડી રહ્યા છે, ત્યાં સુધી કે એને આત્માને ઓળખવાને વખત મળતો નથી. કોઈ એમ કહે કે ભાઈ આત્માને ઓળખવાની કઈ એની તો ઓળખાણ કરવાનું પણ શું કરીએ, વખત મળતો નથી. પણ તો કે બીજી ચીજની જે મૂલ્ય છે એના મૂલ્યની પાછળ એનો વખત ગયો જાય છે. ખરેખર તો એને રસ છે, જ્યાં રસ હોય ત્યાં સમય ચાલ્યો જાય એને એને ખબર પડે. ફળ વસ્તુને મૂલ્યવાન માની, મૂલ્યવાન માની એમ કહો કે સુખ સ્વરૂપ માની એમ કહો, બે એક જ છે. અથવા એમ કે રૂપિયાના પાયમાં મૂલ્ય છે એમ નહીં, ખરેખર રૂપિયાના પાયમાં મૂલ્ય છે એની પાછળ પણ મૂળ હેતુ તો સુખનો જ છે. કારણ કે આનાથી સુખ મળે છે, અનુકૂળતાઓ મળે છે, અનુકૂળતાઓમાં સુખ મળે છે. એમાં પાંચે ઇન્દ્રિયના વિષય, એક અનુકૂળતાની કલ્પનામાં જીવના પાંચે ઇન્દ્રિયના વિષયનો સમાવેશ થઈ જાય છે. કોઈ એમ કહે કે ના ના અમારે પાંચ ઇન્દ્રિયના વિષયને કાંઈ બહુ એવું નહીં, કાંઈ બહુ ખાવાનું કાંઈ શોખ નહીં, બનાવવાનું આમ નહીં, એમ નહીં, સુગંધી પદાર્થો તમે બધી ફૂલ તેલ તો વાપરતા નથી, આમ છે નાકને વિષય છે, એ રેડિયો અમે જો સાંભળતા નથી, કાંઈ ટીવી જોતા નથી, સિનેમા જોતા નથી, આવેલ કે બીજી ત્રીજું વાંચતા નથી, આ છે કર્ણેન્દ્રિયનો વિષય, સૂક્ષ્મેન્દ્રિયનો. તો કે અનુકૂળતામાં ઠીક પડે છે એવી માન્યતા જે છે એમાં પાંચે આવી ગયા. પાંચેની એકમાં પાંચેની પ્રગતિ થઈ ગઈ, ગર્ભિતપણે એમાં પાંચે વાત રહેલી છે. એટલે પહેલેથી જો આત્માને જ્ઞાતા એ જ્ઞાતા દ્રષ્ટા એવા તારા આત્માને કોઈ અનુકૂળ કે કોઈ પ્રતિકૂળ ચીજ જ નથી જગતમાં. સર્વ પદાર્થો માત્ર જ્ઞાનો નહીં છે એવું જ્યાં સુધી જ્ઞાતા ભાવે ન જણાય ત્યાં સુધી જ્ઞાતાપણે રહેવાનો પુરુષાર્થ કરવો આ એક જ કરવા જેવું છે, નહીંતર ક્યાં ફસાશે એનો પત્તો લાગશે નહીં. પર વસ્તુને મૂલ્યવાન માની તેને પ્રાપ્ત કરવાની મહેનત કરી રહ્યો છે.
પર વસ્તુ મૂલ્યવાન છે, પર વસ્તુ મૂલ્યવાન છે
જ નહીં, પણ મૂલ્યવાન છે બધા ખોટા, જગત આખું ખોટું, ખોટાનું ફળ પણ ખોટું, ખોટું પરિભ્રમણથી નથી છૂટતા. આખું જગત પરિભ્રમણમાંથી કાંઈ છૂટે છે, બધા પરિભ્રમણના ચક્કરમાં છે, સાચા વર્ષો તો છૂટી જાત, સત્ય હોત તો દુઃખી થાત
નહીં.
માણસથી પશુઓની સંખ્યા વધારે, કીડી મકોડા બધા પશુઓની સંખ્યા નથી, મનુષ્ય ગતિની અંદર અહીંયા તો સંખ્યા થશે પણ વધુમાં વધુ અસંખ્યાતાથી વધારે મનુષ્ય હોય નહીં. અને તિર્યન છો કેટલા? અનંત તિર્યન. સંખ્યા વધારે માટે તે વધારે સંખ્યામાં રહેલા તે સાચા, અને ઓછી ઓછી સંખ્યામાં રહી જાય તે ખોટા. એવું સાચા ખોટા સાચા ખોટામાં એવું ધરણ નથી. ન તો સત્ય અને અસત્યની સંખ્યા સાથે એના ધોરણનો સંબંધ છે, કે ન તો સત્ય અને અસત્યને પ્રાચીનતા અને અર્વાચીનતાના કાળ સાથે સંબંધ છે. આ બે માપદંડ ખોટા છે. સત્યને નક્કી કરવાના આ બે માપદંડથી કોઈ વાર સત્યને કોઈ નક્કી કરવા જાય તો ભૂલ પડે એવી વાત છે. સત્ય પણ અનાદિનું છે, સત્ય પણ કાળ અને સંખ્યા એ તો હંમેશા સંસારી જીવ અનંત ગણી રહી છે. સિદ્ધો ના અનંત સિદ્ધો સાધક તો સંખ્યાતા જ હોય, સાધક કોઈ અસંખ્યાતા ન હોય. હા, અસંખ્યા તિરિંજ ના લઈએ તો અસંખ્યા થઈ જાય. અસંખ્ય તિરિંજ સંખ્યા ગણવામાં આવે તો અનંત કાળે પણ તેથી અનંત. અત્યારના અનંત ની અનંત કાળે જે અનંત વિચારશે એનાથી પણ અનંત સંખ્યા તો અતિ મોટી. માટે સંસારીઓ સાચા અને સિદ્ધો વાત તો કઈ લાગુ પડે એવી એ રીતે સંખ્યા માપ નથી કર્યા. પણ ભૂલ થાય ઘણા કરે એ લોકો કરે. સાધારણ બુદ્ધિ ચાલનારા માણસો જે ઘણા કરે તે આપણે કરવું, જાજા કરે તે કરવું. કેમ કે જાજા કરે એમાં દોષ ન હોય તો જાજા કરતા હોય. એ બધાની બુદ્ધિ કામ ન કરે એવું થોડું બને. પ્રશ્ન પૂછો કે વેજીટેબલ ઘી વધારે ખાય છે લોકો અને સાચું ઘી લોકો ઓછું ખાય છે. વેજીટેબલ ઘીના મોટા કરોડોના કારખાના છે. સાચા માણસો સાચું ખાય છે ને? બધા એટલા બધાને કઈ બુદ્ધિ નહીં હોય. અંદર તો કેટલા તેલ ચિત્ર વિચિત્ર પ્રકારના અત્યારે ના ખાય છે. પેલા તો સિંગતેલ કરતા મોંઘુ હતું. સારા તેલ નાખતા હલકા એના પછી નાખ્યું. સરકારે ઘણા હલકા તેલો વાપરે અને સિંગતેલ કરતા પણ તેલ કરતા સસ્તું મળે છે અને નામ ઘીનું છે અને ઘણા ખાય છે. માટે ઘણા ખાય છે માટે એ વાત વિચારીને બહુ નક્કી કરી લીધું. વ્યવહારની અંદર તો એવું હોય કે ન હોય, જો વ્યવહારમાં આ ભૂલનું ઠેકાણો થાય તો પરમાર્થનો વિષય તો બિચારા સંસારીઓને હાવ જાણ્યો છે. બરાબર. એમાં એનો અભિપ્રાય કેવી રીતે કામ આવે? એમાં ઘણાનો અભિપ્રાય શું કામ આવે? એમાં કઈ કામ આવતો નથી. મનુષ્યને લાયક જે માનસિક પરિસ્થિતિ જેને હ્યુમન સાયકોલોજી કહે છે એની અંદર કેટલાક કુદરતી દોષિત પરિસ્થિતિ, એ દૂષિત પરિસ્થિતિનો અભ્યાસ કરીને કેટલાક ધંધા ચાલીને લોકો અબજો રૂપિયા કમાય છે. જેમ કે વેજીટેબલ તેલને ઘીનું રૂપ આપો તો લોકો ખાશે ઘી શકે. ભલે એ ઘી નથી ચોખ્ખું લખેલું હોય કે આ ફલાણું ઘી છે, હાઇડ્રોજન એટેડ હોય, હાઇડ્રોજન પસાર કરે તો જાત જાત ઘી જેવું છે. માણસને જે માનસિક ભૂમિ છે આને ઘી ઘી જેવું દેખાય. બસ આના ઉપર એ બધું ચાલે. અબજોના અબજો રૂપિયા સમાજ ગુમાવે છે અને મુઠ્ઠીભર માણસોના ઘરમાં અબજો રૂપિયા જાય છે. કરોડો નહીં, અબજો જાય. એક મનુષ્યની પ્રકૃતિનો અભ્યાસ કરીને એની ક્ષતિનો ગેરલાભ, ક્ષતિનો ગેરલાભ એવો આટલું છે. અને સંક્ષેપ કરવામાં આવે આથી વધારે કાંઈ નહીં. માટે ઘણા શું કહે અને ઘણા માને માટે સાચું એવું ધોરણ ક્યાંય પણ વિચારવા જેવું. પોતાના હિત માટે તો પોતે સાચું સમજીને પોતાના આ સંપ્રદાયમાં આ ફેક્ટર લાગુ કરે છે. અમારા સંપ્રદાયમાં આટલા આટલા છે બધા ખોટા, આટલા તો મુનિરાજો થઈ ગયા, આટલા તો આચાર્યો થઈ ગયા, આટલા તો ફલાણા થઈ ગયા, તો શું આ બધા ખોટા? અને તમે અત્યારે એ છે કોઈ એવા મોટા છો કે તમે એનાથી આગળ થઈને એમ કહો છો ના એ બધા કર્યા, એના કરતાં સાચું સત્ય કાંઈ બીજું છે? જલ્દી વાત સામાન્ય બુદ્ધિથી ગળે નથી. અને દરેકના સંપ્રદાયમાં એ વાત કહેવાતા મોટા હોય છે, દરેકના સંપ્રદાયમાં એવું ઇમેજ થઈ જાય છે. ભવિષ્યની અંદર વર્તમાનમાં ગમે એ પરિસ્થિતિ હોય, ઈસુ ખ્રિસ્તને વર્તમાનમાં માર્યા પીલે જડી દીધા, પાછળથી કોઈ એવા એવી જ ઉમેદ થઈ કે આજે ઈશ્વરનો દીકરો છે અથવા ઈશ્વરનો અવતાર છે, ઈશ્વરનો ઇમેજ જ વર્તમાનની જુદી હતી, એનાથી વિરુદ્ધ ભવિષ્યની થઈ ગઈ. ત્યાર પછી એ ક્યાંય ક્યાંક ખોટું વાત, આજે કરોડો ના કરોડો ખ્રિશ્ચન લોકો એની પાછળ ચાલે. પણ એવી રીતે સત્ય નક્કી થતું નથી. એટલે આવા દિવ્ય સ્વરૂપ આત્માની દિવ્યતાને તું ઓળખતો નથી. તુલના એ કરવા જેવી છે કે આત્માને ઓળખવા માટે કોણ સૌથી વધારે સારી વાત દર્શાવી દર્શાવે છે? ન્યાયથી, તર્કથી, આગમથી, યુક્તિથી, અનુભવથી અને વિજ્ઞાનથી, વધુમાં વધુ મજબૂતમાં મજબૂત ઠોસ નક્કર વાત કોણ કહી શકે છે? આટલી જો તુલના કરવાનો આવશ્યકતા હોય તો માણસ ખોટા રસ્તે બચી અને સાચા રસ્તે આવી શકે. બરોબર, એને ઓળખતો નથી, ઓળખવાનો પ્રયત્ન કરતો નથી, પર વસ્તુને મૂલ્યવાન માની તેને પ્રાપ્ત કરવાની મહેનત કરી રહ્યો છે અથવા સંયોગોની પાછળ દોડ છે. એટલા બધા સંયોગ આશ્રિત તારા પરિણામના વિકલ્પના ચક્કર છે કે એ ચક્કરમાંથી હું છૂટી ન શકે. એક દિવસનો સર્વયુગ કાઢીને મને દે. બરોબર, કોઈ જીવને પૂછો કે એક જીવ દિવસનું તારું સર્વયુગ કાઢીને દે સાંજ સુધીમાં, કે તારા સંયોગ પાછળના પરિણામ કેટલા અને તારા આત્મા પાછળના પરિણામ કેટલા. પણ ડગલે ને પગલે સંયોગ ના પરિણામ થાય છે. ડગલે ને પગલે એક હવાની ઠંડી લહેર આવીને એક હવાની ગરમ લહેર આવી ત્યાં એને ઠીક ઠીક થઈ જાય. એક રૂખની ચડેલી ભાણામાં તાવડી ઉપરથી ઉતરીને આવે આ ઠીક થઈ આ અઠીક થઈ એમ થઈ આવે છે. એક ચીક સામે આવે છે ત્યાં ઠીક નથી સંયોગના પરિણામ થાય. પોતે જ્ઞાતા દ્રષ્ટા છે એ વાત આખી એટલું રહી જાય. એ બધી પરવસ્તુનું મૂલ્યવાન પણ છે, ઠીક ઠીક કરવું એ જ પરવસ્તુનું મૂલ્યવાન પણ છે. પર વસ્તુ ત્રણ કાળમાં કદી કોઈની થઈ નથી. કોઈ પર વસ્તુ ત્રણ કાળમાં કદી કોઈની થઈ તારી નહીં ને કોઈની. આ જે શરીર તારું છે, જે દેહને આત્મા માનીને તું ચાલી રહ્યો છો, એ દેહનો એક પરમાણુ તારો હવો દેહ, એક પરમાણુ સગો નહીં થાય. તારી આજ્ઞામાં નહીં, તારી ઈચ્છા પ્રમાણે નહીં કામ કરે, તો પછી બીજા પરમાણુને ઉપર અધિકાર જમાવવાનો તારો પ્રયત્ન વ્યર્થ છે. એ વાત તો સ્પષ્ટ સમજી શકાય. પર વસ્તુ ત્રણકાળમાં કદી કોઈની થઈ નથી. તું નકામો ભ્રમણાથી તેને પોતાની કરવા મથી રહ્યો. તું નકામો ભ્રમણાથી, નકામો એટલે વ્યર્થ પણ, ભ્રમણાથી એટલે હું એને મારા કરી શકું છું એ મારી ચીજ છે અને મારા અધિકારમાં રહેવી જ જોઈએ હમણાં માન્યતા છે તેને પોતાની કરવા મથી રહ્યો છે. પણ એ કદી તારું થશે નહીં,
મથી રહ્યો છો, તારી મથામણ અનંત કાળથી છે. અનંત જીવની અનંત કાળની આ મથામણ છે કે એને બધા પરમાણુને જગતના પદાર્થોને પોતાના કરી દેવા છે. જો સાચા હોત એ કાર્યને, એ સિદ્ધાંતને, એ માન્યતામાં એ સાચા હોત તો સફળ થયા હોત, પણ એક જીવ સફળ થયો નથી. અપવાદ ખાતર પણ એક જીવ પણ એની અંદર સફળ થયો નથી. ગમે એવો મોટો માનધાતા હોય, ત્યાં જવાનો સમય આવ્યો કે ખૂબ કરતો ખરા, કોઈ પણ વાહન વગર એના પૂર્વ સંચિત કર્મને ભોગવવા ગતિ કરી જાય છે. વાહન વગર ક્ષેત્રાંતર થાય એવું કોઈ માને નહીં. માને હે, જવું હોય તો ક્યાં સાયકલ જોઈએ, ક્યાં હાલવું જોઈએ, છેવટે બે પગથી હાલવું જોઈએ. એટલું સાધન જોઈએ કે ન જોઈએ, પગ વગેરે ક્યાંથી હાથમાં હાલવાનો હતો એમ કે, ક્યાં ગાડી જોઈએ, ક્યાં પ્લેન જોઈએ, ક્યાં મોટર જોઈએ, કાંઈક જોઈએ તો કે લે આ ક્યાં જોયો ને ક્યાંથી આવ્યો વગર વાહને, તારી અક્કલમાં ન આવે એવી વાત છે, બુદ્ધિમાં ન સમાય એવી વાત છે. કેમ કે નજરે દેખાતો, નજરે દેખાય છે ક્યાંથી આવ્યો ક્યાં જોયું. અહીંથી જાય છે ઘણા, પણ કોઈ જઈને પહોંચ લખતું નથી, હું ફલે ફળવાના ઠેકાણે પહોંચ્યો છું હવે. પણ ક્યાંથી લખે, પ્રાણ છૂટતી વખતે ભૂલી જાય છે બધું. પ્રાણ છૂટતી વખતે એવી વેદનામાં આવે છે, કાન કાન ગુમાવે છે. જ્ઞાન દશામાં તો જ્ઞાતા દશાનો પુરસાદ થઈએ નહીં, સમાધિ મરણ થાય નહીં. હું નકામો ભ્રમણાથી તેને પોતાની કરવા મથી રહ્યો છે, અને તારું ગુરુ એટલે અહિત કરી રહ્યો છું. એ પરિણામથી વર્તમાનમાં તને દુઃખને આકુરતા છે, ભવિષ્યમાં તેના ફળમાં પણ બધા તેને દુઃખદાયક એવા સંયોગો ઉભા થશે, એમાંથી ક્યાંય તને સુખને ચેન પડે એવું નથી. એમ કહીને સર્વોત્કૃષ્ટ પદાર્થ જે પોતાનો આત્મ સ્વરૂપ,
જય